એકત્ર જ્ઞાન ગોષ્ઠી અત્યારના જરૂરી વિચારોનો સાર હવે આપણી ભાષામાં. આ ઓડિયો સારાંશ એકત્ર એઆઈની મદદથી તૈયાર કરવામાં આવ્યો છે. નમસ્કાર અને સ્વાગત છે એકત્ર જ્ઞાન ગોષ્ઠીમાં. આજે આપણે એક એવા પુસ્તકની વાત કરવાના છીએ જેણે ખરેખર દુનિયાભરના લાખો ઘરોમાં વાતચીતની રીત બદલી નાખી છે. એડેલ ફેબર અને ઇલેન મઝલિશનું હાઉ ટુ ટોક સો કિડ્સ વિલ લિસન એન્ડ લિસન સો કિડ્સ વિલ ટોક. આમ તો આ પેરેન્ટિંગ ગાઈડ છે, પણ મને લાગે છે કે એના સિદ્ધાંતો કોઈ પણ સંબંધમાં ઉપયોગી થઈ શકે.
બિલકુલ સાચી વાત છે. આજકાલની જે ભાગદોડ ભરેલી જિંદગી છે ને, ઘણીવાર ઘરમાં નાની નાની વાતોમાં પણ તણાવ થઈ જાય છે.
હા, ખરું છે.
તો આવા સમયે બાળકો સાથે અને ખરું કહું તો એકબીજા સાથે પણ સન્માન અને સમજણથી કેવી રીતે વાત કરવી એ શીખવું ખૂબ જ જરૂરી બની ગયું છે. આ પુસ્તક ખાલી ઘરમાં શાંતિ લાવવાની વાત નથી કરતું, પણ બાળકોનો જે આત્મવિશ્વાસ છે, એમની ભાવનાત્મક સમજણ છે, એનો પાયો પણ મજબૂત કરે છે. તું અસરકારક અને કદાચ દિલથી જોડાયેલી વાતચીતનો રસ્તો બતાવે છે.
સરસ. તો શરૂઆત કરીએ લેખકોથી. એડેલ ફેબર અને ઇલેન મઝલિશ કોણ હતા તેઓ?
હા, તેઓ અમેરિકન લેખકો હતા અને પેરેન્ટ એજ્યુકેટર તરીકે પણ ઓળખાતા. આ પુસ્તક એમનું સૌથી જાણીતું કામ છે.
અને એમની ખાસ વાત શું હતી?
એમની ખાસ વાત એ હતી કે એટલે તેઓ કોઈ થિયરીવાળા શૈક્ષણિક મનોવૈજ્ઞાનિકો નહોતા.
અચ્છા.
તેઓ પોતે માતાઓ હતી અને બાળકો સાથેના પોતાના જે સંઘર્ષો હોય ને એમાંથી પસાર થઈ હતી.
ઓકે.
પછી તેઓ જોડાયા ડોક્ટર હાઇમ ગિનોટના વર્કશોપમાં. એ પ્રખ્યાત બાળ મનોવૈજ્ઞાનિક હતા. એમણે જ બાળકો સાથે આદર અને સહાનુભૂતિથી વાત કરવા પર ખૂબ ભાર મૂક્યો હતો. તો ફેબર અને મઝલિશે શું કર્યું? ડોક્ટર ગિનોટના વિચારો લીધા, પોતાના અનુભવો ઉમેર્યા અને હજારો માતા પિતા સાથે જે વર્કશોપ કર્યા હતા ને,
હા,
એ બધાનો નિચોડ કાઢીને આ પુસ્તક બનાવ્યું.
એટલે જ કદાચ આ પુસ્તક આટલું વ્યવહારુ છે, લોકોને સ્પર્શી જાય એવું.
બરાબર.
કારણ કે એ સિદ્ધાંતોની સૂખી વાતો નથી, રોજબરોજની મુશ્કેલીઓ અને એના સાચા પ્રેક્ટિકલ ઉકેલોની વાત છે.
હા, અને તેઓ જાણે કોઈ મોટા નિષ્ણાતની જેમ નહીં, પણ આપણી જેમ જ મૂંચાતા, રસ્તો શોધતા માતા પિતા તરીકે વાત કરે છે. એ જ એમને અલગ પાડે છે.
બરાબર. તો હવે આવીએ પુસ્તકના મૂળ વિચાર પર. એનો સાર શું છે?
સાર બહુ સીધો છે. જો બાળકો સાથે મજબૂત, પ્રેમાળ અને લાંબા ગાળાના સંબંધો બાંધવા હોય,
હા,
તો એનો પાયો આદર અને સહાનુભૂતિ ભરેલી વાતચીત જ હોઈ શકે. લેખકો સ્પષ્ટ કહે છે કે આપણી જે જૂની પદ્ધતિઓ છે, જેમ કે હુકમ કરવો, ધમકી આપવી,
લાંબા ભાષણ આપવા,
હા, કે પછી બાળકની લાગણીઓને સાવ ઉડાવી દેવી, આમાં શું રડવાનું, એવું બધું,
હા હા,
એ કામ નથી કરતું. ઉલટાનું, એનાથી બાળકનું સ્વમાન ઘવાય છે અને સંબંધોમાં અંતર વધે છે.
એટલે મતલબ કે ડરાવી ધમકાવીને કે જોર જબરદસ્તીથી નહીં.
ના, બિલકુલ નહીં.
પણ પ્રેમ અને સમજણથી જોડાણ કેળવીને સહકાર મેળવવાની વાત છે.
એકદમ. મોટા ભાગના ઘરોમાં જે સામાન્ય ફરિયાદ હોય છે ને, કે બાળકો સાંભળતા જ નથી, જીદ કરે છે, સતત લડાઈ ઝઘડા.
હા, એ તો છે જ.
આ પુસ્તક એ સમસ્યાના મૂળમાં જાય છે. એ સવાલનો જવાબ આપે છે કે આપણે બાળકો સાથે એવી રીતે કેમ વાત ન કરી શકીએ જેથી તેઓ જવાબદાર બને, પોતાની લાગણીઓને સમજે અને આપણા સંબંધો પણ મજબૂત બને.
અને તમે કહ્યું એમ, આ કોઈ હવામાં વાતો નથી, એકદમ પ્રેક્ટિકલ છે.
હા, જાણે હાથવગી ટૂલકિટ. એમાં ચોક્કસ શબ્દો, વાક્યો અને રીતો બતાવી છે જે રોજબરોજ વાપરી શકાય.
અને એ શરૂઆત કેવી રીતે કરાવે છે? સીધી રીતો શીખવાડે છે?
ના, પહેલા આપણને આપણી પોતાની પ્રતિક્રિયાઓ પર વિચારવા પ્રેરે છે કે આપણે ગુસ્સામાં શું બોલી જઈએ છીએ, એની અસર શું થાય છે. અને પછી ધીમે ધીમે નવી, વધુ અસરકારક રીતો શીખવે છે. અને એમાં આપેલા જે કાર્ટૂન ચિત્રો છે ને, ખબર છે?
હા, મેં જોયા છે.
એ તો કમાલના છે. ગંભીર વાત પણ હળવી અને સહેલાઈથી સમજાઈ જાય.
બરાબર. પુસ્તકની શરૂઆત પણ એમના પોતાના અનુભવથી થાય છે ને, કે કેવી રીતે તેઓ હતાશ હતા અને ડોક્ટર ગિનપના વર્કશોપે બધું બદલી નાખ્યું.
હા, એ પ્રામાણિકતા જ આપણને શરૂઆતથી જકડી રાખે છે.
ચાલો તો હવે પુસ્તકના મુખ્ય ભાગોમાં ઊંડા ઉતરીએ. પહેલો અને કદાચ સૌથી મહત્વનો ભાગ, બાળકોને તેમની લાગણીઓ સાથે કામ પાર પાડવામાં મદદ કરવી. આના વિશે શું કહે છે પુસ્તક?
બરાબર કહ્યું. આ પહેલો અધ્યાય તો પુસ્તકનો પાયો છે એમ કહી શકાય. મુખ્ય વાત એ છે કે જ્યાં સુધી બાળકને એમ ન લાગે કે તેની લાગણીઓને સમજવામાં આવી રહી છે,
હા,
ત્યાં સુધી તે શાંત થઈને આપણી વાત સાંભળવા કે સમજવા તૈયાર જ નથી થતું.
આપણે તો મોટા ભાગે શું કરીએ, બાળક રડે કે ગુસ્સે થાય એટલે સીધું આમાં રડવાનું શું, અથવા ગુસ્સો ન કર,
હા, અથવા તો સીધી સલાહ આપવા માંડીએ. પણ લેખકો કહે છે કે આ બધું નકામું છે. લાગણીઓને દબાવવાથી કે નકારવાથી એ જતી નથી રહેતી.
તો પછી કરવું શું? ફક્ત હમ કે ઓ કેવું પૂરતું છે?
એ એક શરૂઆત છે, પણ એનાથી થોડું વધારે છે. મુખ્ય ચાર રીતો બતાવી છે. પહેલું, પૂરા ધ્યાનથી સાંભળો, મતલબ ફોન બાજુ પર, ટીવી બંધ, ખરેખર ધ્યાન આપો કે બાળક શું કહેવા માગે છે.
ઓકે.
બીજું, ફક્ત ઓ હમ સમજાય છે જેવા શબ્દોથી સ્વીકૃતિ આપો. આ બતાવે છે કે તમે ટીકા કર્યા વગર સાંભળી રહ્યા છો. ત્રીજું, અને આ મહત્વનું છે, લાગણીને નામ આપો. જેમ કે લાગે છે કે તું બહુ નિરાશ થઈ ગયો છે, અથવા તને ખૂબ ગુસ્સો આવ્યો લાગે છે કે તારું રમકડું તૂટી ગયું.
આનાથી બાળકને પોતાની લાગણી ઓળખવામાં મદદ મળે, બરાબર?
બિલકુલ. અને ચોથું, જે કદાચ થોડું આમ વિચિત્ર લાગે પણ કામ કરે છે, કાલ્પનિક રીતે ઈચ્છા પૂરી કરો.
એ કેવી રીતે?
જેમ કે બાળક દુકાનમાં રમકડા માટે જીત કરે અને તમે ન લઈ શકો, તો કહી શકાય, કાશ હું તને આખી દુકાનના રમકડા અપાવી શકતો. જો મારા હાથમાં હોત તો હું તને 10 ગાડીઓ લઈ દેત.
અચ્છા, એટલે એની ઈચ્છાનો સ્વીકાર કરવાનો છે, ભલે પૂરી ન થાય.
હા, બરાબર.
અને શું ટાળવાનું કહ્યું છે? ખાસ કરીને પેલી સલાહ આપવાની વૃત્તિ.
હા, સલાહ, લાગણીઓનો સીધો ઇનકાર, તું ઉદાસ નથી, ફિલોસોફિકલ વાતો, જીવનમાં આવું તો ચાલે, વધુ પડતા પ્રશ્નો, પણ કેમ, કોણે કર્યું, અને બિચારાપણું બતાવવું, આ બધું ટાળવાનું.
કારણ કે એનાથી બાળકને એમ લાગે કે એની લાગણીઓ ખોટી છે.
બરાબર. એટલે પહેલા લાગણી સ્વીકારો, પછી ઉકેલની વાત.
ઓકે, આ તો થયું લાગણીઓનું, પણ પછી રોજબરોજના કામો, રૂમ સાફ કરવો, ટાઈમસર તૈયાર થવો, એ બધામાં સહકાર કેવી રીતે મેળવવો? બીજું પ્રકરણ આના પર છે ને, સહકાર મેળવવો.
હા, અને અહીં પણ લેખકો કહે છે કે હુકમો, ધમકીઓ, લાંબા ભાષણો, એ બધું છોડો. એવી રીતો અપનાવો જે ઝઘડાને બદલે સહકારને આમંત્રણ આપે.
કેવી રીતો? દાખલા તરીકે?
ઘણી બધી છે. જેમ કે સમસ્યાનું વર્ણન કરો આરોપ લગાવ્યા વગર. તેણ ટુવાલ પલંગ પર ફેંક્યો એમ નહીં, પણ ફક્ત પલંગ પર ભીનો ટુવાલ પડ્યો છે.
એટલે બાળક પોતે વિચારે.
હા. બીજું, માહિતી આપો. જેમ કે દૂધ બહાર રાખવાથી ખાટું થઈ જાય છે. ત્રીજું, લાંબા ભાષણને બદલે એક શબ્દમાં કહો, જેમ કે ટુવાલ અથવા દૂધ.
ઓકે, ટૂંકું ને ટચ.
ચોથું, તમારી પોતાની લાગણી વ્યક્ત કરો, પણ હુંથી શરૂ કરી દે. જેમ કે જ્યારે ફ્લોર પર રમકડા પડ્યા હોય ત્યારે મને ડર લાગે છે કે હું પડી જઈશ, તું એ રમકડા ઉપાડ એમ નહીં.
સમજાયું. અને પાંચમું છે, પેલી નોંધ લખીને મૂકવી.
હા, ક્યારેક એ પણ કામ કરે છે. ફ્રીજ પર ચિઠ્ઠી, મહેરબાની કરીને દરવાજો બંધ કરજો, તમારું દૂધ. ક્યારેક આવી રમતિયાળ રીતો વધુ અસર કરે છે.
આ બધી રીતો ખરેખર સંબંધ જાળવી રાખીને કામ કરાવવામાં મદદ કરી શકે એવું લાગે છે. પણ હવે એક મોટો મુદ્દો આવે છે, સજા.
હા.
ત્રીજું પ્રકરણ, સજાના વિકલ્પો. આ તો આપણી જે ઊંડી માન્યતા છે ને, કે બાળકોને સુધારવા સજા જરૂરી છે, એને સીધો પડકારે છે. આ ઘણાને અઘરું લાગશે.
ચોક્કસપણે. અને આ પ્રકરણ ખરેખર વિચારવા જેવું છે. લેખકોની મુખ્ય દલીલ એ છે કે સજા કામ નથી કરતી. કેમ? કારણ કે એ બાળકનું ધ્યાન પોતાની ભૂલમાંથી હટાવી દે છે.
અને ક્યાં લઈ જાય છે?
ગુસ્સો, અપમાન, બદલો લેવાની ભાવના. એના પર શિસ્તનો અર્થ તો શીખવવું થાય, દુઃખ પહોંચાડવું નહીં. એટલે સજાને બદલે તેઓ સમસ્યાનો ઉકેલ લાવવા પર ભાર મૂકે છે.
તો સજા નહીં તો શું, વિકલ્પો શું છે?
મુખ્ય વિચાર છે બાળકને તેની ભૂલ સુધારવાની અને જવાબદારી લેવાની તક આપવી. જેમ કે મદદરૂપ થવાનો માર્ગ બતાવો. દૂધ ઢોળાઈ ગયું, સારું, એને સાફ કરવા માટે કપડું અહીં છે.
ઓકે.
અથવા તમારો સખત અસ્વીકાર વ્યક્ત કરો, પણ બાળકના ચરિત્ર પર હુમલો કર્યા વગર. મને આ બિલકુલ પસંદ નથી, મારવાથી બીજાને દુઃખ થાય છે. પછી તમારી અપેક્ષાઓ સ્પષ્ટ જણાવો.
જેમ કે,
હું ઈચ્છું છું કે આપણે ઘરમાં શાંતિથી વાત કરીએ, જો ભૂલ થઈ હોય તો તેને સુધારવાની રીત બતાવો, આ દિવાલ હવે સાફ કરવી પડશે.
અને પેલી પસંદગી આપવાની વાત.
હા, શક્ય હોય ત્યાં પસંદગી આપો. તું શાંતિથી રમી શકે છે, અથવા આપણે રમકડા બાજુ પર મૂકી દઈએ. તું નક્કી કર, અને જો જરૂર પડે તો પગલાં લો પણ શાંતિથી, અને છેલ્લે જ્યાં સલામત હોય ત્યાં વર્તનના કુદરતી પરિણામોનો અનુભવ કરવા દો.
જેમ કે જેકેટ ના પહેરે તો ઠંડી લાગે એ.
બરાબર, એ અનુભવ કદાચ 100 વખત કહેવા કરતાં વધુ શીખવશે.
એટલે ફોકસ શીખવા પર અને જવાબદારી પર છે, સજા પર નહીં. આ જ આખો અભિગમ બદલી નાખે છે. હવે આગળ ચોથું પ્રકરણ છે, સ્વાયત્તતાને પ્રોત્સાહન આપવું, બાળકોને આત્મનિર્ભર બનાવવા.
હા, સ્વતંત્ર બનાવવા. આપણે બધા ઈચ્છીએ કે બાળકો સક્ષમ બને, પણ ક્યારેક આપણી જ મદદ કરવાની ઉતાવળ એમને પાંગળા બનાવી દે છે, ખરું ને?
સાચી વાત છે. તો આ પ્રકરણ શું શીખવે છે?
એ શીખવે છે કે કેવી રીતે બાળકોને પોતાના નિર્ણયો લેતા, પોતાની સમસ્યાઓ ઉકેલતા અને પોતાના પર વિશ્વાસ રાખતા શીખવવું.
એના માટે શું કરવું?
કેટલીક રીતો છે. તેમને નાની નાની પસંદગીઓ કરવા દો. આજે લાલ શર્ટ કે વાદળી, તેમના સંઘર્ષનો આદર કરો. જો તે કોઈ વસ્તુ સાથે મથતું હોય તો તરત મદદ કરવા દોડી જવાને બદલે કહો, આ ઝીપ ખોલવી ક્યારેક અઘરી હોય છે.
એને જાતે પ્રયત્ન કરવા દેવો.
બરાબર. વધુ પડતા પ્રશ્નો પૂછવાનું ટાળો. સતત પૂછપરછથી એ ગૂંગળાઈ શકે છે. તેમના પ્રશ્નોના જવાબ આપવા ઉતાવળ ન કરો. તેમને જાતે વિચારવા પ્રોત્સાહિત કરો. આ સારો સવાલ છે, તને શું લાગે છે?
અને ઘરની બહારના સ્ત્રોતોનો ઉપયોગ કરવાનું પ્રોત્સાહન આપવું.
હા, જેમ કે પુસ્તકાલય, દુકાનદાર, કોચ, અને સૌથી મહત્વનું, તેમની આશા છીનવી ન લો. આવા માર્ક્સથી તું ક્યાંય નહીં પહોંચે જેવા વાક્યો ટાળો.
એટલે માર્ગદર્શન આપવું પણ નિયંત્રણ નહીં, એવું કંઈક. હવે પાંચમું પ્રકરણ આવે છે પ્રશંસા પર. વખાણ કરવા તો બધાને ગમે, પણ લેખકો કહે છે કે આપણે જે રીતે વખાણ કરીએ છીએ, તું તો બહુ હોશિયાર છે, એ કદાચ નુકસાન કરી શકે છે. આ તો સાવ ઊંધું લાગે છે.
હા, શરૂઆતમાં આંચકો લાગે એવું છે, પણ વાત એમ છે કે આવી જે મૂલ્યાંકનાત્મક પ્રશંસા છે એ બાળકને ચિંતા કરાવે છે કે મારે હંમેશા સારું જ રહેવું પડશે, અને એ પોતાની આવડત પર શંકા કરવા લાગે છે.
તો પછી વખાણ કરવા જ નહીં?
ના ના, લેખકો વર્ણનાત્મક પ્રશંસાની ભલામણ કરે છે. એટલે કે બાળકના વખાણ કરવાને બદલે તમે જે જુઓ છો અથવા અનુભવો છો તેનું વર્ણન કરો.
ઓકે, દાખલા તરીકે?
જેમ કે બાળક રૂમ સાફ કરે તો એમ કહેવાને બદલે કે તું બહુ ઢાયો છે, એમ કહો, અરે વાહ, મેં જોયું કે ફ્લોર સાફ છે, બધા પુસ્તકો શેલ્ફ પર ગોઠવાયેલા છે, અને પલંગ પણ સરસ રીતે પથરાયેલો છે.
એટલે ફેક્ટ્સ જણાવવાના.
હા, અથવા તમે શું અનુભવો છો તે કહો, આવા ચોખ્ખા રૂમમાં આવીને કેવો આનંદ થાય છે. અને ત્રીજી રીત છે, બાળકના સારા વર્તનને એક શબ્દમાં સમાવી લો.
એ કેવી રીતે?
તે જોયું કે તારા મિત્ર પાસે પેન્સિલ નહોતી અને તે તરત તારી વધારાની પેન્સિલ આપી દીધી. આને કહેવાય ઉદારતા. આનાથી બાળક પોતે પોતાના કામનું મૂલ્યાંકન કરે છે અને અંદરથી ગર્વ અનુભવે છે,
બહારના વખાણ પર આધાર રાખ્યા વગર.
હો, સમજાયું. અને છેલ્લું કૌશલ્ય આધારિત પ્રકરણ છે, બાળકોને ભૂમિકાઓમાંથી મુક્ત કરવા. આ પેલા લેબલ્સ વિશે છે ને?
હા, જે આપણે અજાણતા બાળકોને લગાવી દઈએ છીએ, આ તો બહુ શરમાળ છે, આ તોફાની જ છે, આ મારો જવાબદાર દીકરો.
અને લેખકો કહે છે કે બાળકો ઘણીવાર આ લેબલ પ્રમાણે જ વર્તવા લાગે છે.
બરાબર, જે તેમના વિકાસને મર્યાદિત કરી શકે છે. આપણે જે ધારી લઈએ છીએ બાળક ઘણીવાર એવું જ બની જાય છે.
તો આ ભૂમિકાઓમાંથી બહાર કેવી રીતે કાઢવા, એના માટે પણ સૂચનો છે. બાળકને પોતાના વિશે નવી છબી બતાવવાની તક આપો. સામાન્ય રીતે તું ભીડમાં જતા ખચકાય છે, પણ આજે તે સ્ટેજ પર જઈને સરસ ગીત ગાયું. તેમને એવી પરિસ્થિતિમાં મૂકો જ્યાં તેઓ પોતાને અલગ રીતે જોઈ શકે.
જેમ કે ભૂલક્કણા બાળકને કોઈ જવાબદારી સોંપવી.
હા, તેમને તમારા દ્વારા તેમના વિશે કંઈક સકારાત્મક કહેતા સાંભળવા દો, બીજા કોઈ સાથે વાત કરતા હોય ત્યારે. તમે જે વર્તન જોવા માંગો છો તેનું ઉદાહરણ પૂરું પાડો, અને તેમની ભૂતકાળની સફળતાઓ યાદ કરાવો.
યાદ છે તું સાયકલ શીખવામાં ડરતો હતો પણ પછી શીખી ગયો, એવું?
બરાબર. આ બધું તેમને પોતાની જાતને વધુ વ્યાપક રીતે જોવામાં મદદ કરે છે.
આ બધા પ્રકરણો મળીને ખરેખર વાતચીતનો એક નવો જ નકશો દોરે છે. જો આપણે આખા પુસ્તકનો સાર કાઢવો હોય તો મુખ્ય સંદેશાઓ કયા ગણાય, આમ ટૂંકમાં?
મને લાગે છે કે 5 મુખ્ય સંદેશાઓ છે જે ખરેખર ધ્યાનમાં રાખવા જેવા છે.
કયા કયા?
પહેલું, લાગણીઓ પહેલા. કંઈ પણ સમજાવતા પહેલા બાળકની લાગણીને સમજો અને સ્વીકારો, એ પાયો છે.
બરાબર.
બીજું, આદર બેતરફી છે. આપણે બાળકો સાથે પણ એટલા જ આદરથી વાત કરવી જોઈએ જેટલા આદરની અપેક્ષા આપણે એમની પાસેથી રાખીએ છીએ.
જાણે કોઈ પુખ્ત મિત્ર સાથે વાત કરતા હોઈએ એમ.
હા, કંઈક એવું. ત્રીજું, સહકાર, જબરદસ્તી નહીં. ધમકી કે સજાને બદલે એવી રીતે વાત કરો કે બાળકને સહકાર આપવાનું મન થાય.
ચોથું,
ઉકેલ, સજા નહીં. શિસ્તનો હેતુ શીખવવાનો છે, બદલો લેવાનો કે દુઃખ પહોંચાડવાનો નહીં.
અને પાંચમું,
સ્વતંત્રતાને પ્રોત્સાહન. બાળકોને પોતાની જાતે કામ કરતા, વિચારતા અને જવાબદારી લેતા શીખવવો એ આપણો ધ્યેય હોવો જોઈએ.
આ મુદ્દાઓ તો સીધા આપણા રોજિંદા જીવનને સ્પર્શે છે. દાખલા તરીકે, આપણે ત્યાં પરીક્ષાનો તણાવ કેટલો બધો હોય છે.
હા, ખરું.
એવા સમયે બાળક હતાશ થઈને આવે ત્યારે તેને ધમકાવવા કે લેક્ચર આપવાને બદલે ફક્ત એમ કહેવું કે લાગે છે કે તું ખૂબ જ ચિંતામાં છે, એ કેટલો મોટો ફરક પાડી શકે છે.
બિલકુલ, આ પુસ્તક એ જ સમજાવે છે.
અને પેલો આદર બેતરફી છે વાળો મુદ્દો, એ કદાચ આપણી પરંપરાગત માન્યતાઓથી થોડો અલગ લાગે, પણ એ સંબંધોને વધુ ગાઢ બનાવી શકે છે.
ચોક્કસ. અને આ પુસ્તકમાં એવા ઘણા વાક્યો છે જે સીધા દિલમાં ઉતરી જાય, યાદ રહી જાય, એવા જાણે કોટ્સ બની ગયા હોય.
હા, એવા કેટલાક વિચારો શેર કરીએ જે આખા પુસ્તકનો અર્ક જેવા લાગે.
ચોક્કસ. પહેલો અને કદાચ સૌથી શક્તિશાળી વિચાર, જ્યારે બાળકો સારું અનુભવે છે ત્યારે તેઓ સારું વર્તન કરે છે. તેમને સારું અનુભવવામાં કેવી રીતે મદદ કરવી? તેમની લાગણીઓ સ્વીકારીને. આ લાગણી અને વર્તન વચ્ચેનો સીધો સંબંધ બતાવે છે.
આ બહુ મહત્વનું છે.
બીજો, તું વાળા વાક્યો જે દોષારોપણ કરે છે તેના બદલે હું વાળા વાક્યો વાપરો જે બાળકના ચરિત્ર પર હુમલો કર્યા વિના તમારી લાગણીઓ વ્યક્ત કરે છે. આ ઝઘડા ટાળવાની ચાવી છે.
ઓકે.
ત્રીજો, વર્ણન કરો, મૂલ્યાંકન નહીં. જ્યારે તમે વર્ણન કરો છો ત્યારે તમે બાળકને પોતાનું મૂલ્યાંકન કરવાની તક આપો છો. આ સાચી પ્રશંસાની રીત છે.
આત્મવિશ્વાસ વધારતી પ્રશંસા.
બરાબર. ચોથો, આપણે બાળકો સાથે જે રીતે વાત કરીએ છીએ તે તેમનો આંતરિક અવાજ બની જાય છે. આ આપણા શબ્દોની લાંબા ગાળાની અસર પર ભાર મૂકે છે.
આ તો બહુ ગંભીર વાત છે.
હા. અને પાંચમો, બાળકોને તેમની લાગણીઓ સુધારવાની જરૂર નથી, તેમને સ્વીકારવાની જરૂર છે. આ ફરીથી ભાવનાત્મક સ્વીકૃતિના મહત્વ પર આવે છે.
આ વિચારો ખરેખર મનમાં કોતરાઈ જાય એવા છે, પણ હવે એ જોઈએ કે આ બધી સારી વાતોને અમલમાં કેવી રીતે મૂકવી રોજિંદા જીવનમાં.
હા, એ મહત્વનું છે.
દાખલા તરીકે, રોજિંદા કામમાં સહકાર જોઈતો હોય, જેમ કે સવારે સ્કૂલ માટે તૈયાર થવામાં, ધમકાવવાને બદલે શું કરી શકાય?
કદાચ સમસ્યાનું વર્ણન, જેમ કે 8:15 વાગ્યા છે, સ્કૂલ બસ 8:45 વાગે આવે છે. અથવા માહિતી આપવી, જે બાળકો સમયસર પહોંચે છે તેમને રમવાનો સમય મળે છે.
સીધા હુકમ કરતા ઓછો વિરોધ થાય.
હા. એવી જ રીતે જ્યારે બાળક ગુસ્સે ભરાયું હોય કે રડતું હોય ત્યારે તેની લાગણીને નામ આપવું. તું ગુસ્સામાં છે કારણ કે,
અથવા પેલી કાલ્પનિક ઈચ્છા પૂરી કરવી.
હા, કાશ આપણે આખું દિવસ પાર્કમાં રહી શકતા. એ ઘણીવાર પરિસ્થિતિને શાંત કરવામાં મદદ કરે છે.
અને ભાઈ બહેનના ઝઘડામાં ત્યાં તો આપણે ન્યાયાધીશ જ બની જઈએ છીએ ને.
હા, પણ એના બદલે બંનેની લાગણીઓને સ્વીકારીને, તું ગુસ્સે છે કારણ કે, અને તને દુઃખ થયું કારણ કે, અને પછી તેમને સાથે મળીને ઉકેલ શોધવા પ્રોત્સાહિત કરવાથી
આપણે શું કરી શકીએ જેથી બંને ખુશ રહે, એવું પૂછીને.
બરાબર. એનાથી લાંબા ગાળે તેઓ જાતે જ સમસ્યા ઉકેલતા શીખે છે. હોમવર્કના તણાવ વખતે પણ બાળકના સંઘર્ષનો આદર કરવો.
આ દાખલા અઘરા લાગે છે.
હા, અને તેને જાતે વિચારવા પ્રોત્સાહિત કરવો. તે શું પ્રયત્ન કર્યો, હવે શું કરવું જોઈએ એવું તને લાગે છે, એ તેના આત્મવિશ્વાસ માટે વધુ સારું છે.
અને તમે જે કહ્યું હતું કે આ ફક્ત પેરેન્ટિંગ માટે નથી.
હા, એ વાત હું ઉમેરવા માંગતો હતો. આ ફક્ત પેરેન્ટિંગ કૌશલ્યો નથી, આ તો માનવ સંવાદના કૌશલ્યો છે.
ઓકે.
આ જ સિદ્ધાંતો તમે તમારા જીવનસાથી, મિત્રો, સહકર્મીઓ કે કુટુંબના બીજા સભ્યો સાથેના સંબંધોમાં વાપરો તો ત્યાં પણ એટલો જ ફાયદો થઈ શકે છે.
કેવી રીતે?
સામેની વ્યક્તિની લાગણીઓને સમજવી, હુંથી શરૂ થતા વાક્યો વાપરવા, વર્ણનાત્મક પ્રશંસા કરવી, આ બધું જ કોઈ પણ સંબંધને વધુ મજબૂત અને સન્માનજનક બનાવે છે.
ખરેખર આ વાત તો સાચી છે. આખી ચર્ચા પરથી મારા માટે તો સૌથી મોટો બોધપાઠ એ રહ્યો કે સજા સિવાય પણ કેટલા બધા રચનાત્મક અને અસરકારક રસ્તાઓ છે. આપણે ઘણીવાર માની લઈએ છીએ કે સજા જ એકમાત્ર ઉપાય છે.
હા, આપણને એવું જ શીખવવામાં આવ્યું છે કદાચ,
પણ આ પુસ્તક ખરેખર આંખો ખોલી નાખે છે.
અને મારા માટે મુખ્ય શીખ એ લાગણીઓને સ્વીકારવાનો જે જાદુ છે એ રહ્યો છે. જ્યારે આપણે કોઈની લાગણીઓને ભલે તે બાળક હોય કે પુખ્ત ખરા અર્થમાં સ્વીકારીએ છીએ ત્યારે સંબંધમાં એક અદ્ભુત પરિવર્તન આવે છે. અને આ પુસ્તકની સારી વાત એ છે કે તે માતા પિતાને દોષિત અનુભવ કરાવવાને બદલે આશા અને શક્તિ આપે છે. તે કહે છે કે સારું પેરેન્ટિંગ એ કોઈ જન્મજાત આવડત નથી, પણ શીખી શકાય તેવા કૌશલ્યો છે
અને નાના ફેરફારો પણ મોટા પરિણામ લાવી શકે છે.
બિલકુલ,
ખરેખર આ પુસ્તક આપણને યાદ અપાવે છે કે આપણી દરેક વાતચીત, દરેક ક્રિયાપ્રતિક્રિયા એ સંબંધ બાંધવાની અથવા તોડવાની એક તક છે. એ વિચારીને કદાચ આપણે સૌ એ પ્રશ્ન પૂછી શકીએ કે આ અઠવાડિયે વાતચીતની કઈ એક નાની આદત બદલવાનો પ્રયાસ કરી શકાય અને તેનાથી શું ફરક પડી શકે.
સરસ વિચાર છે.
ફરી મળીશું આવતા અંકે એક નવી વિશ્વવિખ્યાત વ્યક્તિ, એક નવા પુસ્તક અને એક નવા વિચાર સાથે જે આપણી દુનિયાને આકાર આપે છે. આ ઓડિયો સારાંશ તમારા માટે એકત્ર ફાઉન્ડેશન દ્વારા પ્રસ્તુત છે.